તારીખ 19/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 19 અને 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16
મને વાંધો નથી કેટલા વાગ્યા છે સાડા સિદ્ધાંત એ છે કે જ્ઞાનનો વિકાસ અને જ્ઞાન મેળવવું બે પ્રકાર જે જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે એનું વિજ્ઞાન એવું છે કે જ્ઞાન જેટલું પર તરફ જાય એટલું જ્ઞાન મેળાય પછી એ પર વિષય અશુભ હો કે શુભ હો એની સાથે કોઈ મતલબ નથી અશુભ વિષય હોય તો જ્ઞાન વધારે મેળાય શુભ વિષય હોય તો પણ મેળાય જ ખીલે એ પ્રશ્ન નથી રહેતો પણ દેખત રીતે જેમ કોઈ વેપાર કરે ને કમાય છે ત્યારે લોકોને એમ લાગે છે કે ધંધો કરવાથી કારખાનું કરવાથી વેપાર કરવાથી કમાણી થાય છે પણ એ તો બધા પાપના પરિણામ છે કમાણી તો પુણ્યનું ફળ છે એમ શાસ્ત્ર માગતા માગતા ઉઘાડ થવાનો યોગ હોય છે એટલે જીવોને એવો ખ્યાલ જાય છે કે શાસ્ત્રનું અધ્યયન કરતાં કરતાં જ્ઞાન ખીલ્યું અથવા જ્ઞાન વધ્યું પણ જ્ઞાન વધવાનું એ કારણ નથી બીજું જ્ઞાન વધવામાં બે અપેક્ષા છે એ જ્ઞાનની શક્તિ વધવી અને એ જ્ઞાનનો ઉઘાડ વધવો એ બંને જુદી જુદી વાત છે બે એક વાત નથી કેટલાક જીવોને જ્ઞાનનો ઉઘાડ વધે શક્તિ ઘટે કેટલાકને ઉઘાડ વધે અને ઉઘાડ શક્તિ વધે કેટલાકને ઉઘાડ ઘટે શક્તિ વધે કેટલાકને ઉઘાડ પણ ઘટે અને શક્તિ પણ ઘટે એની પણ ચોભંગી છે હવે જે જ્ઞાન શક્તિ છે એ તો નિજાવલંબનથી જ વધે છે આ એક ત્રણેય કાળે સિદ્ધાંત છે કે જ્ઞાન જ્ઞાનને સેવે જ્ઞાન જ્ઞાનને અવલંબે ત્યારે જ્ઞાન ખીલે જ્ઞાનનો વિકાસ શક્તિ રૂપે કદાચ ઉઘાડ રૂપે ન થાય જેમ કે શિવ ભૂતિ મુનિ કે ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા સો સાતમા ગુણસ્થાને આવ્યા તો ઉઘાડ નો વધ્યો ને શક્તિ વધી જ્ઞાનને અહીંયા એટલું સમજવું જોઈએ કે જ્ઞાનની શક્તિ શું ચીજ છે કે જ્ઞાનની શક્તિ એ સ્વરૂપને સુસ્પષ્ટપણે નિજ સ્વરૂપને સુસ્પષ્ટપણે ગ્રહણ કરવું તે જ્ઞાનની શક્તિ છે સ્વપરનું ગ્રહણ છે ને જ્ઞાન શક્તિ તો સંભવ છે કે પરનું ગ્રહણ ન પણ વધે એવો વિકાસ ન થાય કે જેમાં પરનું ગ્રહણ વધે જ્ઞાનનો ઉઘાડ વધે એવું ન બને પણ સ્વનું ગ્રહણ બહુ સારી રીતે ઘણી જ્ઞાન શક્તિથી જ્ઞાનની ઘણી તીવ્રતાથી સુસ્પષ્ટપણે ગ્રહણ થાય, સારી રીતે સ્વજ્ઞ જ્ઞાનમાં ગ્રહણ થાય એવી શક્તિ. જેમ જેમ ગુણસ્થાન વધે છે, જેમ જેમ નિજાવલંબન વધે છે, તેમ વધતું જાય છે. આ વિશે ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અધ્યાત્મ સંદેશના જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી અને બનારસીદાસની વચનિકા ઉપરના જે પ્રવચનો છે એના ઉપર ખુલાસો આવી ગયો છે. એ પ્રવચનોની પણ એ વૈજ્ઞાનિક વિષય છે કે શાસ્ત્રના અવલંબને કે શાસ્ત્રના વાંચનથી જ્ઞાન વધતું નથી. અહીંયા કોઈ તર્ક કરે છે આવા કથનની સામે, આવા વિધાનની સામે કોઈ એવો તર્ક પ્રશ્ન પણ ઉઠાવે છે કે ટુડરને જે એમ કહ્યું છે કે સામાન્યથી વિશેષ બળવાન છે માટે તું શાસ્ત્રનું અધ્યયન હંમેશા રાખજે, તો ત્યાં કેવા જ કેવી યોગ્યતાવાળા જીવને કહ્યું છે કે જેને શાસ્ત્ર અધ્યયનની અરુચિ છે અને જગતના વિષયોની રુચિ છે. પર વિષય તો છે જ એને રુચિનો, તો એને એમ કહે છે કે તને પર વિષય રુચિનો છે તો તું અશુભને અને દુનિયાદારીની માથાકૂટમાં ઉતરવા કરતા શાસ્ત્રના અધ્યયનમાં ઉપયોગને લગાવને. એમ કરીને એને એમ કહે છે કે તું જેમ જેમ વધારે વાંચીશ એમ તારી દ્રઢતા વધશે, તારી દ્રઢતા વધશે તો સામાન્ય તારી જે દ્રઢતા હશે એના કરતાં વિશેષ દ્રઢતા થશે, માટે સામાન્યથી વિશેષ બળવાન છે, માટે શાસ્ત્ર અધ્યયન વધારે કરવું જોઈએ. હવે અહીંયા એમ કહો છો કે શાસ્ત્ર અધ્યયન વધારે કરે તો ઉપયોગ પરાવલંબી થાય છે, જ્ઞાન બીડાય કે જ્ઞાન ખીલે. આમ કેટલીક વાતો શાસ્ત્રની અને શાસ્ત્રની જ્યારે સામે સામે ટકરાતી હોય ત્યારે એનો વિશેષ વિચાર કરવો ઘટે છે કે કયા કયા ભૂમિકાવાળાને, કયા કયા પ્રકારની યોગ્યતાવાળાને આ કહ્યું છે અને આ કહ્યું છે કયા પ્રકારની યોગ્યતાવાળાને કહ્યું છે. બંને વાત સામે સામે દેખાતી હોય તો એક જ પ્રકારની યોગ્યતામાં એ વાત ચાલતી ન હોય. જેમ એક માણસને બાપ પણ કહેવાય ને દીકરો પણ કહેવાય, પોતાના પુત્રની અપેક્ષાએ એને બાપ કહેવાય અને એના જ પિતાની અપેક્ષાએ એને પુત્ર કહેવાય. સામે સામે પિતા પુત્ર પણ હોવા છતાં વિરોધ આવતો નથી, અવિરોધપણે એ વાત બરાબર સિદ્ધ થાય છે. એમ કોઈ વાત શાસ્ત્રમાં સામે સામે દેખાતી હોય તો પણ એમાં અવિરોધ કેવી રીતે કાઢવો, અવિરોધ કેવી રીતે હોય એ સમજવો, એ જરા બરાબર ત્યાં વિશેષ વિચારથી એ વિષયને જરા સમજવો પડે છે. તો અહીંયા કોઈ એમ કે શાસ્ત્ર અધ્યયન તો મુમુક્ષુઓનો ખોરાક છે, શાસ્ત્ર અધ્યયન તો હંમેશા નિત્ય થવું જોઈએ, તો એ ભૂમિકા માટે એ વાત ઠીક કહી છે. હવે ઠીક કહી છે ત્યાં પણ અંતર્ગર્ભિત વાત થોડીક પારમાર્થિક પણ છે. જેમ કે કોઈ જીવ શાસ્ત્ર સત્શાસ્ત્રનું અધ્યયન કરે ત્યારે એને કષાય રસ મંદ પડે છે અને દર્શન મોહનો રસ પણ મંદ પડે છે, તો એની ભૂમિકામાં એ આવશ્યકતા છે, એની ભૂમિકામાં એ જરૂરી છે. અને એ શાસ્ત્રમાં એને એમ પણ કહેશે, શાસ્ત્ર અધ્યયન કરશે ત્યારે શાસ્ત્ર એને એમ કહેશે કે તું મારી સન્મુખ થવાને બદલે તારી સન્મુખ તું થા, એ વાત એમાં આવવાની છે પાછી. એટલે એને શાસ્ત્ર અધ્યયન કરવાની એની યોગ્યતા અનુસાર કહેવામાં આવે છે. એવી કેટલીક વાતો એવી છે કે જ્યાં ઊંચી દશાની ઊંચી વાતની અવગણના કરીને નીચી વાતને મુખ્ય કરવાની જરૂરિયાત દેખાય છે, એવું પણ કેટલીક જગ્યાએ બને છે. જેમ કે કોઈ માણસને તાવ આવ્યા પછી 3-4 દિવસનો ખોરાક ન લીધો, એને ખાલી ખોટું થઈ ગયું, હવે એને મગનું પાણી કે રાબ દેવું પડે, હળવું પછી એવું દેવાય, એને સાલમ પાક ખવડાવે 2 કિલો ઘી પાયેલો, તો એની તબિયત બગડી જવાની. સાલમ પાક જોકે શરીરની પુષ્ટિનું એક સારી મીઠાઈ છે અથવા સારું ખાણું છે, તો પણ એની યોગ્ય નથી. ત્યાં જે તાવમાંથી ઊભો થયો છે ને જેનું હોજરી ખાલી છે અને નબળી છે પાચન માટે, ત્યાં એને ભારે ખોરાક આપી શકાય નહીં. એમ કોઈ યોગ્યતાવાળા જીવો એવા આવે છે કે એને ભારે ખોરાક ના આપી શકાય, એને હળવો ખોરાક આપવો જરૂરી હોય. તો ત્યાં ભારે ખોરાક ને એક બાજુ, ભારે ખોરાક ને વિષય ની વાત ને એક બાજુ રાખીને હળવો ખોરાક દેવો પડે. અને એટલા માટે સત્શાસ્ત્ર અને સત્સંગની ઉપાસના મુમુક્ષુની ભૂમિકામાં ખાસ કરીને ઉપદેશે છે. શ્રીમદજીએ એના ઉપર બહુ વજન આપ્યું છે. એક 169 નંબરના પત્રમાં તો એવી વાત કરી છે પોતાના માટે. હું ઈશ્વર ઈચ્છા હશે તે પ્રવૃત્તિ થશે, એટલે કે જે પ્રવૃત્તિ થવા યોગ્ય હશે તે અમારાથી થશે, કરતા બુદ્ધિ નથી. 24મું વર્ષ છે અને તેને સુખદાયક માની લેશું. જે પ્રવૃત્તિ થવાની હશે તે થશે, એને યોગ્ય જ માની લેશું. સુખદાયક એટલે યોગ્ય જ માની લેશું. પણ મન મેળાપે સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. જેવો જોઈએ એવો અમને સત્સંગ નથી. મન મેળાપે એટલે મનને શાંતિ થાય, મનને સંતોષ થાય, મન ઠરે, બીજી રીતે આપણે કહીએ તો મન ઠરે એવો કોઈ સત્સંગ નથી. અને તેથી અમારો કાળ જતો નથી. કાળક્ષેપ, કાળ પસાર થવો એ દુર્લભ થયો છે. શું કહીએ, મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. અમારા કરતા કોઈ મહાપુરુષ અમને મળે જેની પાસે અમે અમારા સમય સમયના પરિણામને ખુલ્લા કરીએ, સરળતાથી સ્પષ્ટ કરીએ અને એનો ઉપાય માગીએ, એને એનો ઉપદેશ માગીએ, એનો માર્ગદર્શન માગીએ, એવી જે સંત ચરણની સમીપતા એ મોક્ષથી પણ અમને વધારે વાલી છે. ઠીક, મોક્ષ તો અપૂર્ણ શુદ્ધિ છે, પૂર્ણ શુદ્ધિનું તો ધ્યેય હોય છે, પણ એ પરિસ્થિતિ નથી અત્યારે. ચાલમ પગ ખાવાની અત્યારે સ્થિતિ નથી, પણ મોક્ષની પરિસ્થિતિ નથી હોય. તો અત્યારે જીવવા માટે અમૃત જેવી કોઈ ચીજ હોય તો શું છે, કે કોઈ સંત ચરણની સમીપતા અમને મળે તો મોક્ષથી પણ અમને એ વધારે વાલી ગણશો અત્યારે. પણ તે હરિની ઈચ્છા આગળ દિન છે, એ તો કુદરતી હરિની ઈચ્છા, એટલે કુદરતી એવો મેળાપ થવો હોય તો થાય. પાછળ એની સાથે અમે લાચાર છીએ કે એ પરિસ્થિતિ અત્યારે કોઈ સમાગમ એમના કાળમાં કોઈ મહાપુરુષ, કોઈ સંત પુરુષ એમને જોવા મળ્યા નતા. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. એટલે સુભાષભાઈને પત્ર લખ્યો છે, પુષ્કળ લખ્યો છે કે આવી પરિસ્થિતિમાં તમારું સ્મરણ અમને વધારે થાય છે. એક એમના વિશેષ નજીકના પાત્ર કેટલીક વાતોમાં બહુ મર્મ પડેલો છે. લેખ્યું છે ખાલી પોસ્ટકાર્ડ, પણ એટલી બધી જોરદાર વાત કરી છે કે મોક્ષથી પણ અમને સંત ચરણની સમીપતા વધુ વાલી છે. અત્યારે આ આવશ્યકતા છે, આની જરૂર છે. અત્યારે મગનું પાણી ચાલે, અત્યારે સાલમ પાક ચાલે નહીં, એટલી બધી વાત કરી છે. એ સિદ્ધાંત એવી રીતે છે કે ક્યાં શું યોગ્ય છે એ વાત ખાસ કરીને, જ્યાં પ્રવૃત્તિ એટલે આચરણનો મુમુક્ષુ જીવને વિવેક કરવાનો છે, ત્યાં એને પોતાની યોગ્યતા સમજવી રહી અને એ યોગ્યતા અનુસાર એને પ્રવૃત્તિ કરવી રહી. 11મા પાને થોડું બાકી છે. પ્રથમ શ્રુત જ્ઞાનનું અવલંબન કરવું એમ કહ્યું, એમાં સાચા આગમ ક્યાં છે? સાચા આગમ વિતરાગતાને દર્શાવનારા, વિતરાગતાને બોધનારા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને સ્વરૂપ જાગૃતિ પ્રત્યે આત્માના પુરુષાર્થને સતત જાગ્રત કરનારા આગમ કયા છે, અપૂર્વ અર્થને કહેનારા આગમ કયા છે, અવિરોધ કથનીને કહેનારા આગમ કયા છે, એ બધા આગમ છે એ પણ નિર્ણય કરવો પડે છે. કેમ કે કોઈ પૂર્વ સંસ્કારથી કોઈને એવો પક્ષ રહી જાય છે કે જે સાચા આગમ નથી, એમાં પણ કંઈક સત્ય કહ્યું છે અને કંઈક તો સત્ય એને લીધું હોય છે સાચામાંથી, એટલે એવો પક્ષ રહી જાય છે. ત્યાં સુધી જીવને જે ગ્રહિત મિથ્યાત્વ સંબંધીનો જે દર્શનનો વળવો થવો જોઈએ એ પણ થતો નથી. એટલે એકલા અનુભવી પુરુષોના, સ્વાનુભવી પુરુષોના, આચાર્યોના એકલા આગમ સ્વીકારવા, અને બીજી ગમે તેવી વાતો હોય તો પણ એને આગમ તરીકે ન સ્વીકારવી, એને એટલી મર્યાદા બાંધવી જોઈએ છે. 99 સાચી હોય ને 1 ખોટી હોય, એના માટે પ્રશ્ન છે કે કોઈ પોતાની દીકરીનું સપન કરવા જાય, મૂર્તિઓને નો ઇન્ટરવ્યુ લે, 10 સવાલ પૂછે એમાં કે દફો વાત પૂછે એમાં એક વખત ગાંડું બોલી જાય, કેમ બોલે? હે, ગાંડ પણ પ્રદર્શિત થાય એવું બોલી જાય તો એને 99 માર્ક આપે કે સીધી ચોકડી મૂકી દે કે અહીંયા સંબંધ કરાય? એમ તત્વના વિષયમાં તુલના કરવાની આ પદ્ધતિ છે કે જેનું એક ખોટું એનું બધું ખોટું, જેનું સળંગ અવરોધ સાચું એનું જ બધું સાચું, ક્યાંય એકમાં ભૂલ પડે એટલે તત્વની શૃંખલા પદ્ધતિ તૂટી જાય છે. એટલે એવી રીતે જોવાતું નથી. નહીતર શ્વેતાંબર વાળા તો કહે છે, કેમ કે જૈન પરિભાષાના બધા શબ્દો વાપરે છે, આલોચના, પછાણ અને સામાયિક ને પ્રતિક્રમણ ને, એ તો એમની મતમાં છે જ નહીં. શું બધા જૈન પરિભાષાના શબ્દો છે? નિશ્ચય નહીં છે, વ્યવહાર નહીં છે, 24 તીર્થંકર છે, 9 તત્વો રાખ્યા છે, બધું ઘણું રાખ્યું છે, પણ થોડું ખોટું એનું બધું. તેના કહેનાર પુરુષ કોણ છે, આગમ ક્યાં છે અને એ આગમ કોણે નિરૂપણ કર્યા, પછી કહેનાર પુરુષ કોણ છે એમાં બીજાનું નામ ભૂલી દીધું હોય, મહાવીર સ્વામીને ગૌતમ ગણધરનું, તો પણ એને પોતાને પરીક્ષા કરવી પડે છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં દિગંબર આચાર્ય આવી છે, મહાવીર કીર્તિજી ગુજરી ગયા છે, કાળ કરી ગયા, મહાવીર કીર્તિ પાલિતાણાથી ફરતા ફરતા લગભગ સાંજે 4:30-5 વાગે પહોંચ્યા સ્વામી ચાલતા. અગાઉના માણસો આવી ગયા, તેને ખબર આપેલા કે વિહાર કરતા કરતા મહારાજ આવવાના છે, એટલે એમની ઉતારાની વ્યવસ્થા અહીંયા કરવી એમ સૂચના ગુરુદેવે કરી દીધેલી. પાછળ જે પ્રવચન મંડપ છે એની એક રૂમ ખાલી કરાવી અને ત્યાં એમ કે એમને જે અનુકૂળતા જોઈએ એ પ્રમાણે બધી સગવડ કરી દીધી. પછી તો રાત પડી જાય એટલે જાય નહીં, શાંતિ આ સોનગઢ પડી ગઈ એટલે સોનગઢે રાત રોકાઈ જવાનું. આહાર કરીને 5 વાગે ગુરુદેવ પણ એમની પાસે ગયા. પેલા મુનિ હતા એટલે નીચે બેઠેલા હતા, એ તો કઈ પાથરે નહીં, વસ્ત્રાદિનો ઉપયોગ કરે ને, ગુરુદેવ પણ નીચે બેઠા, મારી ઉપસ્થિતિ હતી. પછી મહાવીર કીર્તિજીએ વાત શરૂ કરી કે મારી પાસે એક પુસ્તક છે કે સંમિત શિખરના મહાત્મ્યનું, એટલું બધું સંમિત શિખરનું મહાત્મ્ય એની અંદર કહ્યું છે કે જે એક વાર પણ યાત્રા કરે ને એનો મોક્ષ થઈ જાય. એટલે ગુરુદેવે સ્પષ્ટ કીધું કે એ વિદ્રાગનું શાસ્ત્ર નથી. શું કહ્યું? સીધું જ કહ્યું. કોનું રચેલું છે? જેનું રચ્યું હોય એનું, જેને બનાવ્યું હોય એને પુસ્તક, એ વિતરાગ વિતરાગ શાસ્ત્ર નથી. કેમ કે સમીર શિખરની યાત્રા કરવી તો એક શુભરાગ છે, અને એવો શુભરાગ કરે એનો મોક્ષ થઈ જાય એમ કોઈ કહે તો એ વિતરાગી સિદ્ધાંત તૂટી જાય છે. સીધું એમ કહ્યું એ વિતરાગનું શાસ્ત્ર નથી, શુભરાગથી જન્મ મરણ ન મટે. એમને કઈ ઉત્તર ના આપ્યો, કઈ ચર્ચામાં ન ઉતર્યા, પણ ગુરુદેવ તો પોતાનો જે વ્યક્ત કરે એમણે શાસ્ત્ર મહિમા કરી તો એમણે પોતાનો અભિપ્રાય આપ્યો એ વિતરાગ નું શાસ્ત્ર ન હોય. એમ ભલે કોઈ ગમે એવી ઊંચી વાત નાખી દે, કોઈના નામથી, સમીર શિખર ના નામથી, તીર્થંકર ના નામથી, ગણધર ના નામથી, પણ સિદ્ધાંત નો વિષય પોતાને પોતાની રીતે બરાબર સમજાયેલો હોવો જોઈએ. કોઈ કે છે ફલાણા કહે છે માટે સાચું એમ કદી ન હોય શકે. સાચું હોય માટે સાચું, સાચું ન હોય માટે તો કે તે ખોટું. પછી નામ ગમે એનું લગાડ્યું હોય તો એ નામ ઉપર વિચાર કરવો પડે કે આ નામ સાચું લગાડ્યું છે કે ખોટું લગાડ્યું છે. બાકી સાચા પુરુષ હોય અને ખોટો સિદ્ધાંત નિરૂપિત કરે એવું બનતું નથી, કેમ કે નહીતર એક વાંધો એ આવે છે કે પુરુષ પ્રમાણે વચન પ્રમાણ. પુરુષ તો સાચા છે પણ પુરુષના નામે કોઈ ખોટું કહી દે તો એમાં એને પોતાની આગવી સમજણ, પોતાની અંગત સમજણ, સ્વતંત્ર સમજણ હોવી જોઈએ, પોતાથી નક્કી કરવું જોઈએ. પણ કોઈ વખત માણસ એવી રીતે અનુસરતા થઈ જાય છે કે આમણે કહ્યું માટે સાચું, આમણે કહ્યું માટે સાચું, એવું ન હોવું જોઈએ. પોતાની સ્વતંત્ર સમજણ સિદ્ધાંતના વિષયમાં હોવી જ જોઈએ. તેના કહેનાર પુરુષ કોણ છે વગેરે બધો નિર્ણય કરવાનો, આ નિર્ણય કરવો એટલે સ્વતંત્ર નિર્ણય કરવાનો એમાં આવી જાય છે. એટલે સ્વરૂપનો નિર્ણય કરતા આગમનો નિર્ણય અને આગમના કહેનાર પુરુષોનો નિર્ણય એ બધું એમાં કરવાની જવાબદારી ઊભી થાય છે. જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચા દેવ શાસ્ત્ર ગુરુનો નિર્ણય કરવાનું વગેરે બધું ભેગું આવી જાય છે. જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચા દેવનો, સાચા શાસ્ત્રનો, સાચા ગુરુનો એ નિર્ણય કરવાનું એ બધું એમાં ઊભું થાય છે. એમાં એ વાતમાં ગમે તેમ ગડબડ ચાલે અને આત્માનો નિર્ણય કરવા માંગે તો એમ બનતું નથી. મોક્ષ શ્વેતાંબરમાંથી આવતા હતા, અત્યારે નથી, ધ્યાન થઈ ગયું, થોડો શ્વેતાંબરનો પક્ષ રહી ગયો. ગુરુદેવ કે છે બધું સાચું, દિગંબરના શાસ્ત્રોમાં તો કઈ ખોટું હોય જ નહીં, પણ શ્વેતાંબરના શાસ્ત્રમાં પણ છે ખરું એટલું રાખે આ વાત. અને આપણે કઈ બહુ મતમતાંતરમાં એવી રીતે પડીએ નહીં, મંડન ખંડનમાં કઈ પડવું નહીં. આપણે તો આત્મામાં ઉપયોગ સ્થિર કરવાનું કામ છે ને, અને એ ગુરુદેવ એવું તો બતાવે છે આપણને, ગુરુદેવ પરમ સત્ય કહે છે પણ ઓલું રાખે ને. આમ ઘણી વાર પક્ષ નથી છૂટતો, એવું કોઈ પૂર્વક્રમ પૂર્વ દ્રઢ પોતે કરી લીધેલું હોય છે કે એને સાચી વાત મળવા છતાં તુલના કરીને આ એક પણ ખોટું કેમ અંદર આવી ગયું, અને એક પણ ખોટું આવ્યું તો એ આગમ જ બરાબર નથી, એ વાત એને કહેવાની કોઈ રીતે બુદ્ધિ કામ કરતી નથી. તો ત્યાં એ જીવને પોતાને વિકાસ થવામાં, એને યોગ્યતા રોકાવામાં એ પોતાનું કારણ ઉત્પન્ન થાય છે. એમ દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય કરવાનું બધું એમાં આવી જાય છે. ખૂટીની પકડ તો અંદર રહી ને, ખૂટીનો સ્વીકાર તો રહ્યો કે ન રહ્યો એ કોનું પરિણામ છે, શ્રદ્ધાનું છે કે બીજા કોઈનું છે? શ્રદ્ધાનું પરિણામ છે. અને સિદ્ધાંત ઊંધો માન્યો તો અહીંયા એક વિશેષતા એ છે કે વિતરાગ દેવને માને અને પાછો માતાજીના મંદિરે દર્શન કરવા જાય એના જેવી વાત થાય. 24 એ 24 તીર્થંકરને માને, અરે 24 નહીં અનાદિ અનંત બધા તીર્થંકરો જેટલા થયા ને થશે બધાનો મને સ્વીકાર છે. પણ સાથે સાથે મારા લાભનું કારણ મને દેખાય છે એટલે મા લક્ષ્મી માતાના મંદિરે તો મારે જાવ. હે તો અહીંયા કે છે કે હું એક દેવીને માનું છું અને આ બાજુ હું અનંત તીર્થંકરને માનું છું. તો ભગવાન એમ કહે છે કે તું એક તીર્થંકરને માનતો નથી, એક દેવીને જ માને છો. એમ એક ખોટું માને છે એ એકય સત્યને માનતો નથી, એક ખોટું માને છે એ જ બતાવે છે કે એકય સત્યને માનતો નથી. આ રીતે આ વાત તોળાય છે. આમાં એવું છે કે પોતાનું હિત કરવું છે, જેને નિજ હિત માટે જે જીવ તૈયાર થયો છે એને મુમુક્ષુ કે છે ને, એટલે એને પોતાનું હિત જ કરવું છે. હિત થાય એટલું જ કરવું છે, અહિત થાય એવું કઈ કરવું નથી, એને મુમુક્ષુ કરે છે. એટલે એને તો પોતાના હિતની વાત સ્વીકારવી છે પોતાના લાભ ખાતર, અને પોતાના નુકસાનની વાત કોઈ સ્વીકારવી નથી, એ પોતાના ખાતર વાત છે. અવલંબન વિના સ્વરૂપ નિર્ણય થતો નથી. અત્યારે દેહાદી અને રાગાદી સ્વરૂપે પોતાનો નિર્ણય ચાલુ છે. કેવો પોતાનો નિર્ણય છે કે હું આ મનુષ્ય છું ફલાણો ફલાણો, અને જે કાંઈ મનુષ્ય ઉચિત રાગાદી પરિણામ થાય છે એવો જ હું છું, એવો નિર્ણય ચાલુ છે. આ નિર્ણય તોડવાનો છે, અને અનાદિથી જેના જે સ્વરૂપથી પોતે અજાણ્યો છે એવો નિર્ણય, એક નવો નિર્ણય અને અપૂર્વ નિર્ણય એને કરવાનો છે. તો પોતે કેવો છે એ વાત કોઈ કહેનાર છે એને તો ખબર નથી, અનાદિથી એને ખબર નથી, અજાણ્યો છે પોતાના સ્વરૂપથી. એ કહેનાર કોઈ છે? એ કહેનાર વાણીને દ્રવશ્રુત કહે છે, અને એ કહેનારને ગુરુ અને દેવ કહેવામાં આવે છે. આમ દેવ ગુરુ અને શાસ્ત્ર ત્રણેયનો સિદ્ધિ લિંક છે. વાણી કહે છે, વાણીના કોઈ કહેનાર હોય છે તે એ વિષયના સ્વરૂપના અનુભવી પુરુષો હોય છે, સ્વરૂપના જ્ઞાતા પુરુષો હોય છે, અને એ જ એ કહી શકે છે. બીજા એ સ્વરૂપને કહેવા કોઈ સમર્થ નથી. એટલે દેવગુરુ શાસ્ત્રનો સીધો સંબંધ ત્યાં લાગુ પડે છે. એમાં સાચાનું પણ માને અને ખોટાનું પણ માને તો બે વાત ક્યાંથી મેળ ખાવાની હતી? કે કોઈ ખોટાને માને છે અને સાચાને માનતો નથી, એમ સીધો સંબંધ છે. અને એટલું એ કહેવા માટે આ બોલ છે અહીંયા, તો ખરેખર એ વાતને સમજાવવા માટે આ બોલમાં એટલો વિસ્તાર કર્યો છે. ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન સમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, પ્રતીક્ષા એટલે રાહ જોવી, અને મુનિરાજ પધારતા પરમ ભક્તિથી આહારદાન દેતા. શું કહે છે? ધર્માત્મા પુરુષને પૂર્વકર્મને કારણે આહારના સમયે આહારનો વિકલ્પ ઉઠે છે એટલી વિતરાગતા નથી. મુનિરાજને પણ આહારનો વિકલ્પ ઉઠે છે પછી, પણ ગ્રહસ્થ દશામાં તો નિયમિત રીતે આહારનો વિકલ્પ હોય છે. ગ્રહસ્થ દશામાં કેટલાક પાપના પરિણામ અનિવાર્ય રીતે થાય છે, થતા જ હોય છે, થયા વગર રહેતા નથી. એમાં આ પણ પાપના પરિણામ છે આહાર ગ્રહણ, ત્યારે એને એક વિકલ્પ ઉઠે છે કે જેમ આ દેહને માટે આહારનો વિકલ્પ ઉઠ્યો તો મારા કરતા ઉચ્ચ કોટીના સાધક એવા કોઈ સાધકના દેહને અર્થે આહારદાન પછી આહાર કરું તો કેમ? આમ સામે સામો વિકલ્પ ઉઠે. જેમ કોઈ પોતાનું મકાન બાંધે તો એને પહેલા એ વિકલ્પ ઉઠે, કે મારા હાથે કોઈ જૈન મંદિર બંધાય, જૈન આયતન થાય ને પછી મારા રહેવાનું આયતન થાય તો સારું. પહેલો વિકલ્પ એને આવતો ધર્માત્મા. એવી રીતે આહારના ટાણે પણ ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા શારીરિક દ્રષ્ટિ ચરમ શરીર પુરુષ છે, અને આહારના પ્રથમ ચક્રવર્તી મોક્ષગામી ચક્રવર્તી છે, અને ઋષભદેવ ભગવાન જેવા તીર્થંકર ના સુપુત્ર છે. પાછા આટલો બધો યોગ છે જેને, એટલે જેની બાહ્ય દ્રષ્ટિએ મોટાય છે, અંદરમાં તો આત્મા મહાન છે પણ બાહ્ય દ્રષ્ટિએ જેની આટલી મોટાય છે, એ પણ ભોજન સમયે એને વિકલ્પ ઉઠે છે. થાળી ઉપર બેસું એ પહેલા જરાક પા કલાક અડધી કલાક મારા પરિણામમાં વિકલ્પ રહે ત્યાં સુધી રાહ જો. કોઈ મુનિરાજ નીકળે છે, કોઈ મુનિરાજ નીકળે છે તો એને આહારદાન કરાવ્યા પછી હું આહાર કરવો. એના માટે કદી પણ રસોડાની અંદર રસોઈયાઓને વેદન છે, અષાટા સંબંધીનું વેદન છે, એને જ્ઞાતાના પુરુષાર્થમાં ખેંચી જાય છે અંદરથી. એ રીતે જેને ઉદીરણા કહેવામાં આવે છે, ઉદયની પણ જેને ઉદીરણા કહેવામાં
આવે છે. સીધું
એક સાધનાની પદ્ધતિ છે, ઉદીરણા પણ એક સાધનાની પદ્ધતિ છે. ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન સમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, અને મુનિરાજ પધારતા પરમ ભક્તિથી આહાર દેતા, અને જો કોઈ મુનિરાજ પધારે તો એને ભક્તિનો ભાવ ઘણો ઉલ્લાસિત થાય, અને પરમ ભક્તિથી નવધા ભક્તિથી એને આહાર દાન દેતા. આહાર દાનનો વિષય કાર્તિકી અનુપરીક્ષા છે ને, સ્વામી કાર્તિકી અનુપરીક્ષામાં પંચમ ગુણ સ્થાન વર્તી અને ચતુર્થ ગુણ સ્થાન વર્તી સાધકો સુધીનો લીધો છે. અણુવ્રતના પ્રકરણમાં એ વિષય ચાલ્યો છે. સંગીત દ્રષ્ટિને પણ નવતા ભક્તિથી આહાર દાન દેવાય છે, પંચમ ગુણ સ્થાન વર્તીને પણ દેવાય છે, અને મુનિરાજને પણ દેવાય છે. આમાં પણ દંશણ મૂલો ધમ્મો મારી નાખ્યું છે, આધાર લીધો છે. દંશણ મૂલો ધમ્મો મળ્યું તમને, દંશણ મૂલો ધમ્મો વિતરાગ સાહિત્યનું બધું પ્રકાશન શાંતિભાઈને મોકલી દીધું છે. બધું પ્રકાશન જેટલું થયું
પ્રકાશન
શાંતિ એક નકલ આધાર માટે રાખી દીધું છે. Thank you. બીજા રીતે જે હમણાં હમણાં બધા નીકળ્યા ને બીજા પ્રકાશન,
પરમ ભક્તિથી
મુનિરાજ પધારતા, પરમ ભક્તિથી એને આહાર દાન દેતા. આ જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, આંગણે જાણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, કેવી ભક્તિ આવે એ સંબંધમાં ગુરુદેવના ભાવો છે કે ઓ જાણે મુનિ પધાર્યા હોય તો એને એમ લાગે કે મુનિ સાક્ષાત કલ્પવૃક્ષ છે, અને મારા આંગણે પધાર્યા હોય તો એને કલ્પવૃક્ષને ફાલ આવ્યો, મારે આંગણે આવવાનો યોગ થયો હોય તો કલ્પવૃક્ષને ફાલ આવ્યો, તો એનાથી જેમ હર્ષિત થાય એમ મુનિરાજને આહારદાન દેતા એ ધર્માત્માને અતિ હર્ષ ઉપજે છે, અતિ ભક્તિ ઉપજે છે. એથી પણ વિશેષ આનંદ એમ, કલ્પવૃક્ષ ફૂલ હોય એથી પણ વિશેષ આનંદ, કલ્પવૃક્ષ એની પાસે શું છે એમ. ધર્માત્માને મોક્ષ માર્ગ સાધક મુનિરાજને આંગણે દેખીને થાય છે, અહીંથી વાત્સલ્ય નીકળ્યું છે. જે વાત્સલ્યનો વિષય જિનાગમને વિશે પ્રસિદ્ધ છે એ અહીંથી ઉત્પન્ન થયેલો છે. મુનિરાજને જોઈને જે ભક્તિ આવે છે ધર્માત્માને, એ જ અરસપરસ ધર્માત્માને જોઈને ભક્તિ આવે છે, પરસ્પર ધર્માત્માને જોઈને તે ભક્તિ આવે છે. ત્યાંથી પછી નીચે પણ બધે એ પ્રકારને અનુસરીને વાત્સલ્યના પરિણામ ઉત્પન્ન થાય છે. ધર્માત્માને ભક્તિ આવે છે તો મોક્ષને ના આવે કે આવે એ વિકલ્પ જ અસ્થાને રહે છે.
સાક્ષાત ઘડી રહી જીવન ની વાત કરી આટલી અછટતી હોવા છતાં
તો ભૂલી જાય છે, ભૂલી જાય. આવે છે, આવે આવે છે, એમાં પ્રશ્ન એ બહુ કુદરતી છે. આ વસ્તુ છે એ કોઈ કૃત્રિમ નથી, બહુ કુદરતી વસ્તુ છે. એથી વિશેષમાં વિશેષ આનંદ કલ્પવૃક્ષ ફળવું હોય એના કરતાં પણ વિશેષ આનંદ ધર્માત્માને મોક્ષ માર્ગ સાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને થાય છે. આવું જે ધર્માત્માને ઉલ્લસિત પરિણામ પોતાથી વિશેષ સાધક પ્રત્યે આવે છે, એમાંથી એક જનરલ સામાન્ય સિદ્ધાંત અને કુદરતી એક પરિણામની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે આ માર્ગને સાધનારા અને આ માર્ગને સાધવાના અભિલાષિત જે કોઈ જીવો હોય એ બધા જીવો પ્રત્યે વાત્સલ્ય જ આવે. આ એમાંથી સિદ્ધાંત ઉભો થયેલો છે અને એ ઉપર થોડું વિશેષ લક્ષ દેવા જેવું છે. શ્રીમદજીના આશ્રમમાં જાઓ તો આ પ્રકાર જરા સારો દેખાય છે. કમ્પેરેટિવ ટુ અવર્સ એટલે એ એક વિશેષ વાત્સલ્યનો વિષય મોક્ષ સમાધિની અંદર વિશેષે હોવો જોઈએ, વિશેષ પણ હોવો જોઈએ, એક આવશ્યકતા વિષય છે. એટલે શું થાય કે એમાંથી શુષ્કતા ન આપે. એમ કે બધા મુક્ષો ક્રમે મોક્ષે જવાના છે તો બધા ઉપર વાત્સલ્ય જ રાખવો જોઈએ. અત્યારે વિતરાગ થયા ન હોય તો શુષ્કતામાં જાય, સ્વચ્છંદ માં જાય, એવું બધું થાય. એટલે એ તો અનુકૂળ નથી. ભૂમિકામાં તો જે શોભતું હોય તે શોભે. એ તો શું છે કે વિશેષ કરીને આ વિશે થોડો વજન દેવા જેવો છે. પોતાને રાગ રહિત ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે ધર્માત્માને, રાગ રહિત વિતરાગ દ્રષ્ટિ પોતાને પ્રગતિ છે, અને સર્વસંગ ત્યાગની ભાવના છે, પોતે પણ મુનિ દશાના અભિલાષી છે, ત્યાં સાધક ગ્રહસ્થને આવા શુભ ભાવ અવશ્ય આવે આવે ને છે. પોતાની ભૂમિકાને યોગ્ય જો એને પરિણામ ન થાય તો એ ભૂમિકાનો ત્યાગ થાય અને નીચેની ભૂમિકામાં આવી જાય. એટલા માટે ભૂમિકાનું સાધના પરિણામની વાત કરી છે.